नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोए सवसाहूनम। जो क्रोध मद माया अपावन लोभ रूप विभाव है उनके अभाव स्वभाव में उत्तम शमादि स्वभाव है। उत्तम शमादि स्वभाव ही इस आत्मा के धर्म है। है सत्य शाश्वत ज्ञानमय निज धर्म शेष य धर्म है। निज आत्मा में रमण संयम रमण ही तप त्याग है। निज रमण आकिंचन्य है निज रमण परिग्रह त्याग है। निज रमणता ब्रह्मचर्य है निज रमणता दश धर्म है। निज जानना पहचानना रमनादरम का मर्म है। अरिहंत है दश धर्मदारक धर्मदारक सिद्ध है। आचार्य है उवजाय है मुनिराज सर्व प्रसिद्ध है। जो आत्मा को जानते पहचानते करते रमण वे धर्मदारक धर्मदन है। उन्हें हम करते नमन उन्हें हम करते नमन। आजनी आपणी चर्चा उत्तम तप धर्म उपर चालशे। सवारथी आपणे उत्तम तप धर्मनी जे पूजा करी एमां पण जे अर्घावलीमां घणी बधी चर्चा उपवास आदिनी उपवास पछीना पारणा आदिनी घणी बधी चर्चा 12 प्रकारना तप संबंधी आपणे अर्घावलीमां ए संबंधीना अर्घ चढ़ाया। पूज्य गुरुदेव श्रीना प्रवचन ना माध्यम थी पण आपणे उत्तम तप नु संबोधन सांभळ्युं अने जे 7 प्रकारना जे भय ज्ञानी धर्मात्माओ ने नथी होता ए भयनी पण आपणे आजे चर्चा सांभळी। एना पछी हेमंत भाई श्रीना प्रवचन मां पण स्वाध्याय मां पण आपणे तप संबंधीनी चर्चा विशेष रूप थी सांभळी जेमां निर्जरानु स्वरूप मोक्षनु स्वरूप मोक्ष मार्गनु स्वरूप ए बधी चर्चा विस्तार थी आईवी। आपणे चर्चा उत्तम तपनी प्रारंभ करिए। आपणे जे चार्ट बनावी रह्या छे ए चार्ट ने पण आपणे फिल करशो आखू चार्ट आपणे पूरु करशो एनी बिल्कुल तमे चिंता करता नहीं। मने तो जोईए छे के ए चार्ट तमे पण तमारी रीते जे 6 कॉलम बनावी छे पहली कॉलम मां आपणे धर्म नु नाम लिखू पछी बीजी कॉलम मां आपणे एनो जे विरोधी भाव छे जे कशाई भाव छे जे गलत भाव छे जे विपरीत भाव छे एनी आपणे चर्चा करी। तो यू ऑल ऑल्सो केन फिल द चार्ट आई विल ऑल्सो गीव यू आपणे पण अहींयाथी चार्ट लेशू परंतु तमे पण साथे साथे भरता जई शको छो। आखा स्वाध्याय दरमियान ए चार्टनी 6 कॉलम जे छे एनी ज आपणे चर्चा करीए छे। एना पछी निश्चय धर्मनी चर्चा उत्तम निश्चय धर्मनी चर्चा व्यवहार धर्मनी चर्चा तो आजे आपणे निश्चय तप धर्मनी चर्चा करशो तो एनी जे परिभाषा आवशे तमारे ए कॉलममां लखवानी छे। पछी व्यवहार तपनी जे चर्चा आवशे 12 प्रकारना जे व्यवहार तप आवशे ते 12 प्रकारना व्यवहार तपनी चर्चा ए व्यवहार तप धर्ममां लखवानुं छे बराबर छे। हवे ए जे तप छे ए जे तप नी प्राप्ति केवी रीतना थाय ए 6 कॉलम मां आवशे अने आज सुधी ए साचुं तप निश्चय तपनी उत्पत्ति प्राप्ति प्रगटता अपना जीवन में केम नथी थई एनी चर्चा 5 कॉलम मां आवशे। तो केम नथी थई एनी चर्चा आवशे अने केवी रीतना करवी एनी पण चर्चा 6 कॉलम मां आपणे आवशे। तो ए रीते जे आखू स्वाध्याय मां आपणे आ चार्ट नी चर्चा करीए छे। समटाइम्स इट इज नॉट पॉसिबल कि हुं तमने एक एक वात लखाऊ પણ જે બોલતી હોઉં છું એ તમારે ચાટમાં એને ફિલ કરતા જવાનું છે. ચલો હવે વધારે ભૂમિકા ના બાંધતા, આજનો જે વિષય છે એ વિષય ઘણો મોટો છે. આજનો વિષય ઘણો અગાધ છે, વિસ્તારવાળો છે. એક કલાકમાં કેટલી ચર્ચા કરી શકશું એ તો મને પણ હમણાં નથી ખબર, પરંતુ હું ચર્ચા પ્રારંભ કરું છું અને આપણે વિસ્તારથી એની ચર્ચા કરવાની પૂરેપૂરી કોશિશ, મહત્વપૂર્ણ પોઈન્ટને તો આપણે લેશું, જેથી તમને ઉત્તમ તપ ધર્મનું જે સ્વરૂપ છે એ ઉત્તમ તપ ધર્મનું સ્વરૂપ તમને ખ્યાલમાં આવશે. બરાબર છે? હવે જો સૌથી પહેલા તપ એટલે શું, તપનો અર્થ થાય પ્રતપન. તપનો અર્થ શું થાય? પ્રતપન, તપવું, તપના. સમજાય છે? આનો અર્થ એક નાસ્તિથી સમજીએ તો ઈચ્છા નિરોધો તપઃ. એક એક પોઈન્ટ લેતી જાઉં છું એટલે તમને ખ્યાલ આવતો જાય. બરાબર છે? ઈચ્છા નિરોધો તપઃ. બરાબર છે? તો એ તપની જે ચર્ચા છે એ તપની ચર્ચામાં સૌથી પહેલો પોઈન્ટ આપણે લીધો કે તપ કોને કહેવાય. તપની વ્યાખ્યા શું કહી રહી આપણે? વ્યાખ્યા એટલે એનો શબ્દાર્થ આપણે જોયો. તપનો આપણે શું જોયું? શબ્દાર્થ જોયો. તો સૌથી પહેલો શબ્દાર્થ શું જોયો? તપનો. નેગેટિવ નાસ્તિથી વાત કરીએ તો તપ કોને કહેવાય? તો એ ઈચ્છા નિરોધો તપઃ. બરાબર છે? અને પોઝિટિવલી વાત કરીએ તો એકદમ સરળ ભાષામાં જયારે ઈચ્છાનો નિરોધ થાય છે, જો એક એક વાત એકદમ ધ્યાનથી સાંભળજો. આટલા દિવસમાં ઘણો બધો વિષય આવી ગયો છે, તમારે રિવિઝન પણ કરવું પડશે અને જે વિષય ચાલતો હોય એને એકદમ ઉપયોગની એકાગ્રતાથી એક એક વાત સાંભળશો તો એટ ધ એન્ડ ઓફ ધ સેશન તમારે આખો જે વિષય છે ક્લિયર થઈ જશે. ઈચ્છા નિરોધો તપ. ઈચ્છાનો નિરોધ થયો તો સામે શું પ્રગટ થયું? ઈચ્છાનો નિરોધ એટલે ઈચ્છાનો અભાવ. બરાબર છે? તો પરિણતિમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન ન થઈ તો એ સમયે પરિણતિમાં શું હતું? તો નિશ્ચય તપ. એકદમ સિમ્પલ ભાષામાં, પછીની પરિભાષા તમને લખાવું છું આગમ અનુસાર, એકદમ સિમ્પલ ભાષામાં કે પોતાના વિતરાગ સ્વરૂપમાં ઉપયોગની વિશેષ વિશેષ લીનતાનું નામ તપ છે. ખરેખર સાચો તપ તો આ જ છે. સાચું તપનું સ્વરૂપ આ છે. પોતાના સ્વરૂપમાં પ્રતપન થવું, પોતાના સ્વરૂપમાં ઉગ્રપણે લીન થવું, આ ચારિત્ર ધર્મની ઉત્કૃષ્ટતા છે. આ ચારિત્ર ધર્મની ઉગ્રતા છે. આ ચારિત્ર ધર્મનો ઉગ્ર પુરુષાર્થ છે. હવે બીજો પોઈન્ટ, સમ્યક દર્શન અને જ્ઞાન વગર તો આવી લીનતા પોતાના આત્મામાં પોસિબલ નથી. બોલો કેવી રીતના પોસિબલ થશે? પોતાના આત્માની શ્રદ્ધા નથી, પોતાના આત્માનું જ્ઞાન નથી, તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પૂર્વક, સમ્યક દર્શન અને જ્ઞાન પૂર્વક ચારિત્રની ઉગ્રપણે જે વિતરાગ દશાનું વધવું છે, ઉપયોગનું અંદરમાં શુદ્ધોપયોગ રૂપે પરણવું છે, જે ધ્યાન દશા છે, જે ઉત્કૃષ્ટ સંયમની દશા છે, જે સ્વરૂપમાં સ્થિરતાની દશા છે, જે આગળના ગુણસ્થાનોમાં શ્રેણી ચડતી વખતે, શપક શ્રેણી ચડતી વખતે, ઉપશમ શ્રેણી ચડતી વખતે, 8, 9, 10 ગુણસ્થાન, 11, 12 ગુણસ્થાનમાં જે પ્રચુર વિતરાગતા પૂર્ણતા પ્રગટ થાય છે, વિતરાગતાની વૃદ્ધિ થાય છે, વિતરાગતાની પ્રચુર આનંદની પ્રાપ્તિ થાય છે, એનું નામ ખરેખર તપ છે. આટલું સમજાયું? તો આપણે એક જનરલ તપનું સ્વરૂપ સમજ્યા, નિશ્ચય તપનું સ્વરૂપ સમજ્યા, તપનો અર્થ સમજ્યા, અને વાસ્તવિક તપ કોને કહેવાય, ઉત્તમ તપ ધર્મ છે, સમ્યક દર્શન જ્ઞાન પૂર્વકની આત્મામાં વિશેષ લીનતા, ઉગ્ર લીનતા, એનું નામ તપ છે. ઉત્કૃષ્ટ તપના ધારી, ઉત્તમ તપ ધર્મના ધારી મુનિરાજ હોય છે, અને એ પણ આગળ આગળના ગુણસ્થાનમાં જેમ જેમ વિતરાગતા વધતી જાય છે, સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે, એમ પોતાના સ્વરૂપમાં પ્રતપન થતા થતા હવે શું થાય છે? તો કે કર્મ જે છે, કર્મ એ કર્મનો અભાવ કરવા માટે તપને વજ્ર સમાન કીધો છે. વજ્ર સમાન કીધો છે. તપ એટલો બધો આપણે કહીએ ને કે ઉત્કૃષ્ટ આત્માનો ભાવ છે, કે એવો ઉત્કૃષ્ટ શુદ્ધોપયોગના માધ્યમથી કર્મના ભૂક્કા બોલાઈ જાય છે. કશાયના ભૂક્કા બોલાઈ જાય છે, વિભાવના ભૂક્કા બોલાઈ જાય છે, અબુદ્ધિપૂર્વકના રાગના ભૂક્કા બોલાઈ જાય છે, એવી આત્માની ઉત્કૃષ્ટ દશાનું નામ તપ છે. સમ્યક દર્શન અને જ્ઞાનપૂર્વક સ્વરૂપ સ્થિરતાનું નામ તપ છે. ઈચ્છા નિરોધનું નામ તપ છે. તપના માધ્યમથી કર્મની નિર્જરા થાય છે. કર્મની નિર્જરા થતા પૂર્ણતા કર્મનો અભાવ થાય છે. અને તપનું ઉત્કૃષ્ટ ફળ છે મોક્ષ દશા. આ તપની વ્યાખ્યા કહી રહી, આ તપનું સ્વરૂપ જનરલ સામાન્ય સ્વરૂપ સમજાયું કે મુનિરાજ ઉત્કૃષ્ટ તપસ્વી છે, ઉત્કૃષ્ટ તપના ધારી છે, ઉત્કૃષ્ટપણે પોતાના ઉપયોગને પોતાના આત્મામાં પ્રતપન કરે છે, લીન કરે છે, આત્મા સાથે ઉપયોગને જોડે છે. સંપૂર્ણ વિશ્વથી દ્રષ્ટિ હટીને પોતાના આત્મામાં જે લીનતા થાય છે એનું નામ ઉત્કૃષ્ટ તપ છે. હવે આ તપ માટે, આવી સંયમ દશાની પ્રાપ્તિ માટે શું કહે છે કે સ્વર્ગના દેવગતિના ઇન્દ્ર આદિ પણ તરસે છે. ઇન્દ્ર આદિને પણ એમ થાય છે કે મારું સમસ્ત સામ્રાજ્ય લઈ લો અને ક્ષણ માત્ર માટે, થોડી વાર માટે, થોડા કાળ માટે મનુષ્ય ભાવની પ્રાપ્તિ થાય, જેમાં સંયમ દશા અંગીકાર કરી, સંયમ ધારણ કરીને, મુનિવ્રત ધારણ કરીને આજે એક જે ઉત્કૃષ્ટ દશા મુનિરાજ ભોગવે છે, એવી ઉત્કૃષ્ટ આનંદ ને પ્રચુર આનંદની દશાને ભોગવવા માટે, અનુભવવા માટે, વેદન કરવા માટે, પ્રકૃતિમાં અને જ્ઞાનમાં આવ્યા પછી ઉત્કૃષ્ટ ચારિત્રની દશા રૂપે પરણવા માટે દેવો પણ તરસે છે. આટલી વાત સમજાઈ ગઈ? તો તપને શેની ઉપમા આપી? વજ્રની ઉપમા. સમજાય છે? વજ્ર એટલે એવી વસ્તુ કે જે વસ્તુનો પ્રયોગ કરતા, જેમ એમ કહીએ ને કે પર્વતના ભૂકે ભૂક્કા થઈ જાય, સમજાય છે? વજ્રનો પ્રયોગ કરતા, વજ્ર એક હથિયાર છે એમ સમજો, એક સાધન છે એમ સમજો, એવી રીતના તપરૂપી સાધન દ્વારા, તપરૂપી હથિયાર દ્વારા, આહા, આ અલ્ટિમેટ દશા છે આત્માની, ઉત્કૃષ્ટ ચારિત્રની દશા છે. સમ્યક દર્શન અને જ્ઞાન પછીની આ ઉત્કૃષ્ટ ચારિત્રની વધતી દશા છે. ચારિત્રમાં ક્રમ પડે છે, ચારિત્રની વૃદ્ધિમાં ક્રમ પડે છે. આ બધાને ખબર છે કે સમ્યક દર્શન એક વારમાં થઈ જાય છે, 100% એનું શ્રદ્ધાનું કામ પૂરું થઈ જાય છે, સમ્યક જ્ઞાન પણ 100% થઈ ગયું, પણ ચારિત્રમાં ક્રમ પડે છે. ચતુર્થ ગુણ સ્થાનમાં પણ આત્માનો આશ્રય છે, પંચમ ગુણ સ્થાનમાં પણ આત્માનો આશ્રય છે, પરંતુ આત્માનો એવો ઉગ્ર આશ્રય નથી. પ્રતીતિ તો બધાને સમાન છે, ચતુર્થવાળાને, પંચમવાળાને, મુનિ દશામાં મુનિરાજોને, અરિયંત ભગવાનને, સિદ્ધ ભગવાનને, પ્રતીતિ બધાને સમાન છે, જ્ઞાન બધાનું સમ્યક જ્ઞાન છે, પરંતુ જે ચારિત્રની દશા છે, એ ચારિત્રની દશામાં જે ક્રમ પડે છે, એ ક્રમનો જે વિકાસ થાય છે, એનો જે અંદરમાં વિકાસ થાય છે, જે અંદરમાં એ ચારિત્રની દશા નો વિકાસ થાય છે, એ વિકાસ રૂપ એ દશામાં જે ઉગ્રતા આવે છે, એ ઉગ્રતાનું નામ, એ પ્રચુર સ્થિરતાનું નામ, એ આત્મામાં લીન થવાનું નામ, ઉપસર્ગ અને પરિચય પરથી લક્ષ્ય હટી જવાનું નામ, સમસ્ત પ્રકારની ઈચ્છાઓનો નિરોધ થવાનું નામ, પોતાના સ્વરૂપમાં એવું લીન થઈ જાય કે એના વડે શું થાય છે કે રાગ દ્વેષ કશાય અને કર્મ શું થાય છે તો કે અભાવને પામે છે, એનું નામ સાચું તપ છે. તો જેવો મુનિરાજને ઉગ્ર આનંદ છે, એવો ચોથા ને પાંચમા ગુણસ્થાનમાં આનંદ તો છે, વિતરાગતા તો છે, વિતરાગતાનો અંશ પ્રગટ તો થયો છે, પરંતુ એવી વિતરાગતાને એવું પ્રચુર આનંદ નથી જેવું મુનિરાજ ભોગવે છે. આ આત્માની એક વિકસિત થતી દશાઓ છે, આત્માનો પ્રોગ્રેસ છે, મોક્ષ માર્ગમાં આગળ વધતો જીવ છે, મોક્ષ તરફ પ્રયાણ કરતો જીવ છે, મોક્ષ લક્ષ્મીને વરવા માટે તૈયાર થયેલો જીવ છે, દ્રવ્ય કર્મ ન કર્મ ભાવ કર્મથી રહિત થવા માટે, સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે તૈયાર થયેલો જીવ છે, અશરીરી દશા પ્રગટ કરવા માટે તૈયાર થયેલો જીવ છે, સંસારનો અંત કરીને લોકના અગ્રભાગમાં જઈને સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખને ભોગવવા માટેની તૈયારી કરવા વાળો આ જીવ છે. એટલો બધો ઉગ્ર અંદરમાં જે સ્વરૂપમાં સ્થિરતાનો ભાવ છે, એ સ્થિરતાનો ભાવ આગળ વધીને કેવળ જ્ઞાન અને મોક્ષ દશા લીધે છૂટકો કરે, આનું નામ તપ છે. તમે ક્ષમા ધર્મનું ચિંતન કરો, તમને એનું પિક્ચર ક્લિયર થવું જોઈએ. માર્દવ, આર્જવ, સત્ય, જેની આપણે ચર્ચા કરી, સમજાય છે? સોચ ધર્મની, સત્ય ધર્મની, માર્દવ ધર્મની, આર્જવ ધર્મની, ક્ષમા ધર્મની જે આપણે ચર્ચા કરી, એનું સ્વરૂપ જે છે તમારા ખ્યાલમાં આવવું જોઈએ. એવી રીતના ઉત્તમ તપ ધર્મનું જયારે તમે ચિંતન કરો, ઉત્તમ તપ ધર્મનું સ્વરૂપ તમારી સામે આવી જવું જોઈએ કે ઓહો, સ્વરૂપમાં પ્રતપન, એનું નામ તપ છે. ઈચ્છા નિરોધો તપ, ઈચ્છાનો નિરોધ થવો, એનું નામ ખરેખર શું છે? તો કે એનું નામ છે તપ. બરાબર છે? ચલો આગળ. હવે કહે છે કે સમ્યક દર્શન અને જ્ઞાન વગર. હવે મને એક વસ્તુ આમાં અજીન કેવી છે કે આવી ઉત્કૃષ્ટ દશા જે છે તપની, એને બે ચાર સમજો, ધ્યાનથી સાંભળજો. ઉપવાસ સુધીની, ભોજન ગ્રહણ ન કરવું, ભોજનનો ત્યાગ કરવો, સમજાય છે? શરીર સુધી, જળની ક્રિયા સુધી, ભોજન આદિ સુધી, સમજાય છે? અવાજ આવે? અવાજ આવી? હા, ભોજન આદિ સુધી એને સીમિત કરીને, તપ ધર્મ ને ત્યાં સુધી ને સીમિત કરવો, એ સૌથી મોટું અજ્ઞાન છે. શું પોઈન્ટ કીધો? પાછો શું પોઈન્ટ કીધો? શું પોઈન્ટ કીધો? કે તપને, તપ ધર્મને, તપના સ્વરૂપને, તપના ભાવને ખાલી માત્ર ભોજન ગ્રહણ ન કરવું, ઉપવાસ કરવો, પોઈન્ટ સમજાય છે? એ પણ ભોજન ગ્રહણ ન કરવાના નામે પોતાને ધાર્મિક માને, તપસ્વી માને, તપધારી માને, ખ્યાલ આવે છે? ત્યાં સુધી એ તપ ધર્મને સીમિત કરવો એ બહુ મોટું અજ્ઞાન છે. આખા દુનિયામાં, આખા જગતમાં અજ્ઞાન ચાલે છે. ગુરુદેવશ્રીના પ્રતાપે ઉપવાસનો સાચો અર્થ, તપનો સાચો અર્થ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો સાચો અર્થ, અરે ધર્મનો સાચો અર્થ, અરે આત્મા બોલતા અગર શીખ્યા હોય તો એ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે છે. આત્માનું સ્વરૂપ, આત્માના દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, અનુભવનું સ્વરૂપ, સમ્યક દર્શનની પ્રાપ્તિનું સ્વરૂપ, આ જે પણ શીખ્યા છે, જે સિદ્ધાંતો શીખ્યા છે, જે વિશ્વની વ્યવસ્થા શીખ્યા છે, જે વસ્તુની વ્યવસ્થા શીખ્યા છે, જે છ દ્રવ્યની સ્વતંત્રતા શીખ્યા છે, જે નિમિત્ત ઉપાદાનનો મહાન સિદ્ધાંત શીખ્યા છે, જે ક્રમગત પર્યાયની વાત શીખ્યા છે, નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ શીખ્યા છે, એ અગર શીખ્યા હોય તો આપણા ધર્મ પિતા કાન ગુરુદેવના માધ્યમથી શીખ્યા છે. આજે આપણે કોન્ફિડન્ટલી તપની આટલી બધી માર્મિક ચર્ચા જે ગુરુદેવશ્રીના માધ્યમથી આપણને સાંભળવા મળી, એના ઉપર આપણે વિચાર પણ ન કરી શક્યા હોત કે તપ કોને કહેવાય. બરાબર? તો તપને માત્ર ભોજન આદિ ગ્રહણ ન કરવા અને શરીર આદિની ક્રિયા સુધી સીમિત કરવું, એનું નામ ખરેખર મહા અજ્ઞાન છે. સમજાય છે? જેવી રીતના માયાચારીના ભાવને મન વચન કાય સુધી સીમિત કરવું અજ્ઞાન છે. જે રીતના સત્ય ધર્મને સત્ય વચન સુધી સીમિત કરીને મૂકી દેવું એ મહા અજ્ઞાન છે. એવી રીતના શરીરની ક્રિયા સુધી આ તપ ધર્મને સીમિત કરીને મૂકી દેવો મહા અજ્ઞાન છે. કારણ કે તપ ધર્મનું સ્વરૂપ તો કંઈક વિશાળ છે, કંઈક જુદું છે, કંઈક અદભુત છે, કંઈક અલૌકિક પ્રણતિ છે. નિશંકતા અલૌકિક છે, નિર્ભયતા અલૌકિક છે, સ્વરૂપ સ્થિરતા અલૌકિક છે, સ્વરૂપમાં મગ્નતા અલૌકિક છે. આ એ વિતરાગ પ્રણતિનું નામ છે, જે વિતરાગ પ્રણતિ સ્વરૂપમાં લીન થઈ, જે દ્રવ્યની પર્યાય સ્વરૂપમાં મગ્ન થઈ, દ્રવ્ય રૂપે પોતાને અનુભવે છે. હું પર્યાય છું એ ભૂલી ગઈ છે, દ્રવ્યમાં અભેદ થઈ ગઈ છે, દ્રવ્યમાં મગ્ન થઈ ગઈ છે, દ્રવ્યમાં લીન થઈ ગઈ છે, દ્રવ્યમાં તાદાત્મ્ય થઈ ગઈ છે, દ્રવ્યમાં સ્થિર થઈ ગઈ છે, મગ્ન થઈ ગઈ છે. એવી પરિણતિનું નામ ઉત્તમ તપ છે કે જે ઉત્તમ તપ ધર્મ જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. બરાબર છે? ખ્યાલ આવે છે? અવાજ ઘડી ઘડી જઈ રહ્યો છે, એવા મેસેજીસ આવી રહ્યા છે. અવિનાશ ભૈયા, અગર આપ આવાજ સુન સકતે હો તો ઇધર મેસેજીસ આ રહે કે આવાજ બાર બાર જા રહી હૈ. ઠીક હૈ, કોઈ વાત નહીં. ચલો તો હવે આપણે આગળ વધીએ. બરાબર છે? હવે જો બીજો પોઈન્ટ કહું છું, તપ જે છે એ કયું તત્વ છે? આટલી ચર્ચા આપણે ઉત્તમ તપની કરી, બધી વાતો એકચ્યુઅલી આવી ગઈ છે. બરાબર છે? હવે એનો વિસ્તાર કરીએ. તપ એ કયું તત્વ છે મને કહો? તપ, તપ એ કયું તત્વ છે? તપનો ભાવ એ કયું તત્વ છે? તપનો ભાવ એ ખરેખર સંવર નિર્જરા તત્વ છે. તપની પૂર્ણતા એ ખરેખર મોક્ષ છે. ઘણા એમ સાંભળીને ડરી જાય. શું ડરી જાય? કે જે આચરણ છે એ બહુ કષ્ટદાયક છે, તપ બહુ કષ્ટદાયક છે, ઉપવાસ આદિ કરવા. આજે તો કેટલી બધી વાત આવી, કેટલા કેટલા ઉપવાસ, કેટલા કેટલા ઉપવાસ, 147 ઉપવાસ, પછી પારણા, પછી ઉપવાસ, પછી પારણા. તો આ તો બધી બહુ હાર્ડ ક્રિયાઓ છે. ધર્મ તો ઇઝ વેરી હાર્ડ, ધર્મ તો બહુ અઘરો છે. આટલા ઉપવાસ ને આટલા એકાશન ને ઉનોદર ને આ ને તે, આટલી બધી સ્ટ્રીક ક્રિયાઓ પાડવી, આ છોડી દેવું, આ ન ખાવું, આ ન ખાવું, આ ન ખાવું, એનું નામ ખરેખર ધર્મ છે? તો ધર્મ તો બહુ કઠિન છે. બધાને એવું લાગે છે તપ બહુ કઠિન છે, સંયમ બહુ કઠિન છે, મુનિ અવસ્થા બહુ કઠિન છે, એનું આચરણ બહુ કઠિન છે. દિગંબરનું તો આચરણ બહુ કઠિન, મુનિરાજ બહુ કઠિન, બહુ સ્ટ્રીક્ટ, બહુ આચરણ એકદમ ઊંચું. એક વસ્તુ સાંભળજો, તપ એટલે જ પહેલા કીધું કે તપને કે ધર્મની કોઈ પણ ક્રિયાને કે ધર્મના કોઈ પણ ભાવને જડથી કે મન વચન કાયાથી નહીં માપો. પોઈન્ટ સમજાય છે? જડ અને મન વચન કાયા સુધી સીમિત નહીં કરો, કારણ કે ધર્મ એ જડમાં નથી થતો. શરીરમાં થતી અવસ્થાનું નામ ધર્મ નથી. ધર્મ તો ખરેખર પોતાના આત્મામાં પ્રગટ થતો જે ભાવ છે, ધર્મ તો પોતાના આત્મામાં પ્રગટ થતો જે ભાવ છે એ ભાવનું નામ છે, એ શાંતિનું નામ ધર્મ છે. આ બધાની વચ્ચે રહેવા છતાં, પ્રતિકૂળતાઓની વચ્ચે રહેવા છતાં, ભોજન લીધું ન લીધું, મળ્યું ન મળ્યું, સમજાય છે, અંતરાય રહિત આહાર થયો ન થયો, ઠંડી ગરમી ભૂખ તરસ ઉપસર્ગ પરિષા વરસાદ, જે પણ બાહ્ય પરિસ્થિતિઓ છે, એ પરિસ્થિતિમાં આનંદિત રહેવું, પ્રસન્ન રહેવું, વિતરાગ ભાવ રૂપે પરણવું, રાગ દ્વેષનો ભાવ ન થવો, શાંતિ રહેવી, સમતા રહેવી, સમાધાન રહેવું, આત્માના આશ્રયથી અતિન્દ્રિય આનંદનો ભગવટો રહેવો, અકર્તા સ્વભાવની દ્રષ્ટિ રહેવી, આ સુખદાયી દશા, આ આનંદદાયી દશા, આવી નિશંક દશા, આવી નિર્વિકલ્પ દશા, આવી નિર્ભય પ્રણતિનું નામ ખરેખર ધર્મ છે. કોણ કે જે ધર્મ દુઃખદાયી છે? કોણ કે જે ધર્મ કષ્ટદાયી છે? સાત તત્વની વિપરીતતાને હવે છોડો. અનાધિકારથી સંવર તત્વ, નિર્જરા તત્વ, જયારે એની ચર્ચા આવે ત્યારે એના સંબંધી વિપરીતતા ચાલે છે. સંવર નિર્જરા તત્વ સુખદાયી તત્વ છે, તપ એ સંવર છે, તપ એ નિર્જરા છે. સમજાય છે? ખ્યાલ આવે છે? મેસેજીસ આ રહે હૈ ભૈયા, શું રિપીટ કરું, રિપીટ ક્યાં કરે બોલો, રિપીટ. યે જો બાત આઈ બરાબર સમજો કે ધર્મની વ્યાખ્યા ચાલે છે. ધર્મ કોને કહેવાય? તપ કોને કહેવાય? દુઃખદાયી કષ્ટદાયી નથી તપ. તપ એ તો આનંદદાયી પ્રગતિ છે. તપ એ તો આત્માના આશ્રયથી પ્રગટ થતો આનંદ છે, વિતરાગતા છે, સરળતા છે, પવિત્રતા છે. એનું નામ તપ છે, એનું નામ ધર્મ છે, એનું નામ ક્ષમા છે, એનું નામ તપ છે, એનું નામ આર્જવ છે, એનું નામ માર્ગવ છે, એનું નામ સુચિતા છે. તો શું વાત આવી? આમાં પોઈન્ટ શું આવ્યો કે સંવર અને નજરા દુઃખદાયી તત્વ નથી. સીધા કરવું, સંવર નજરાને દુઃખદાયી માનવા, જે સુખદાયી છે એને દુઃખદાયી માનવા ખરેખર એ મિથ્યાત્વ છે. મુનિરાજને પૂછો કે કેવા આનંદમાં રહે છે, મુનિરાજને પૂછો કે કેવા આનંદને ભોગવે છે, મુનિરાજને પૂછો કે ઉપસર્ગ પરિષે વચ્ચે કેવો અંદરમાં પોતાના આત્માનો આશ્રય લઈને પ્રતિ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. કોઈ ડર નથી, કોઈ ભય નથી. આવી નિર્ભય પ્રણતિનું નામ તપ છે, આવી નિર્ભય પ્રણતિનું નામ ધર્મ છે. ધર્મનું સ્વરૂપ સમજો, ધર્મના 10 લક્ષણ, 10 લક્ષણ ધર્મના છે. આ લક્ષણ ધર્મમય પ્રણતિના છે. ક્ષમા માર્દવ જે અંદરથી તમે જોશો એ પ્રણતિ તમને વિતરાગતા રૂપ દેખાશે. ધર્મ 10 પ્રકારના નથી, 10 પ્રકારના ધર્મ ના, ધર્મના 10 લક્ષણ છે. એક જ પ્રણતિના 10 લક્ષણ છે. એક વ્યક્તિમાં અનેક વિશેષતા છે. એવી રીતના આત્માના આશ્રયથી પ્રગટ થયેલી એ પ્રણતિનું નામ ધર્મ છે અને એના વિભિન્ન લક્ષણ છે. એ પ્રણતિ, એ પ્રણતિ શાંતિમય છે, એ પ્રણતિ નિર્મલ છે, એ પ્રણતિ પવિત્ર છે, એ પ્રણતિ સરળ છે, એ પ્રણતિ માયાચારીથી રહી છે, એ પ્રણતિ ક્રોધથી રહી છે, એ પરિણતિ કષ્ટથી રહી છે, એ પ્રણતિ મિથ્યાત્વથી રહી છે, એ પ્રણતિ અજ્ઞાનથી રહી છે, એ પ્રણતિ ઈચ્છાઓથી રહિત છે, એ પ્રણતિ ક્રોધથી રહી છે, વિભાવથી રહી છે, એ રહી છે, રહી છે, રહી છે, પણ સહિત કોનાથી છે? તો વિતરાગતાથી સહિત છે. સમજો તપ કોને કહેવાય? વિતરાગતાથી સહિત પ્રણતિ, પ્રણતિનું આમ તપ. આનંદદાયી દશા છે, સંવર તત્વ, નિર્જળ તત્વ, મોક્ષ તત્વ સુખદાયી છે. સુખદાયી તત્વને દુઃખદાયી માનીએ છીએ, મિથ્યાત્વ છે. દુઃખદાયી તત્વને સુખદાયી માનીએ છીએ, મિથ્યાત્વ છે. પોઈન્ટ સમજાય છે? એ મિથ્યાત્વ છે. શું કીધું? આશ્રમ અને બંધ તત્વ દુઃખદાયી છે, પુણ્ય અને પાપ તત્વ વિભાવ છે, એ કષ્ટદાયી છે. રાગનું ફળ કેટલું કષ્ટદાયી છે, અજ્ઞાનનું ફળ કેટલું કષ્ટદાયી છે, મિથ્યાત્વનું ફળ કેટલું કષ્ટદાયી છે. મિથ્યાત્વ જીવને નિગોદમાં પહોંચાડે છે. રાગ દ્વેષના પરિણામ જીવને નરક તિર્યંશમાં પહોંચાડે છે. જે પરિણામ દુઃખદાયી છે ને સુખદાયી માને છે ને પુષ્ટિ કરે છે, એનું નામ અધર્મ છે. બહુ બધા મેસેજ આવે છે કે અવાજ નથી. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો આ રીતે આપણે તપનું સ્વરૂપ સમજીએ છીએ. ચલો, હવે ઘણી બધી ચર્ચા આમાં થઈ ગઈ, હવે આપણે 12 પ્રકારના જે તપ છે એની ચર્ચા કરીએ. બરાબર, જો ચાર્ટમાં આપણે જઈએ તો ચાર્ટમાં એકવાર જોઈ લો તમે કોલમ્સમાં શું આવશે. તો સૌથી પહેલી જે કોલમ છે ચાર્ટની, સૌથી પહેલી ચાર્ટની જે કોલમ છે એમાં ઉત્તમ તપ ધર્મ સ્વરૂપમાં પ્રતપન, એનું નામ તપ. બરાબર છે? એની સામે જે વિરોધી ભાવ છે, કશાય છે, એ ઈચ્છાઓની ઉત્પત્તિ થવી, એનું નામ છે એનો વિરોધી ભાવ. બરાબર છે? પછી નિશ્ચય તપની ચર્ચા આપણે કરી. વ્યવહાર તપમાં હવે એક કોલમમાં તમારે લખવાનું છે 12 પ્રકારના તપ. બરાબર છે? હવે 12 પ્રકારના આપણે તપની ચર્ચા ચાલુ કરીએ છીએ. હવે હું તમને પહેલા એક ચાર્ટ બનાવડાવું છું, એ ચાર્ટના માધ્યમથી આપણે ચર્ચા કરીશું. જે આજે ઘણી માર્મિક ચર્ચા હમણાં સુધી આવી છે, આપણે ચર્ચા શેની કરી કે સાચો ધર્મ, ધર્મમાં એક પ્રણતિ કોને કહેવાય. બરાબર? તો હવે આપણે 12 પ્રકારના તપની ચર્ચા આપણે કરીએ છીએ. ભૈયા આવાજ આ રહી છે? ઠીક છે, ચાલો. 12 પ્રકારના ચાલો, તો 12 પ્રકારના આપણે તપની ચર્ચા કરીએ. જો હવે તમારે એને ચાર્ટમાં બનાવવું પડશે. સૌથી પહેલા લખો તપના બે પ્રકાર છે. 12 ને આપણે બે માં ડિવાઈડ કરીએ છીએ. બરાબર છે? તો તપના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે બહિરંગ તપ. હવે સાંભળજો, આ વિષય બહુ જ સરસ છે. પહેલો પ્રકાર છે બહિરંગ તપ અને બીજો પ્રકાર છે અંતરંગ તપ. બરાબર છે? હવે બહિરંગ તપ કોને કહેવાય અને અંતરંગ તપ કોને કહેવાય એની આપણે ચર્ચા કરશું. એના પહેલા આપણે નામ લખીએ છીએ, એ તમને થોડીક આઈડિયા આવે કે બહિરંગ તપમાં કયા 6 પ્રકાર છે અને અંતરંગ તપમાં કયા 6 પ્રકાર છે. અને પછી આપણે બેની વચ્ચેનું ડિફરન્સ પણ જોશું, અને જેટલો સમય છે એ પ્રમાણે આપણે એક એક તપની થોડીક થોડીક ચર્ચા કરવાનો વિચાર છે. બરાબર? હવે ચલો જલ્દી જલ્દી પહેલા નામ લખીએ. અનશન. બરાબર છે? અનશન. પછી અવમોદર્ય, એનું બીજું નામ છે ઉનોદર. પહેલા નામથી પહેલા થોડાક પરિચિત થાવ. આ વિષય કદાચ થોડોક નવો હશે બધા માટે, ઘણા બધાને ખબર પણ હશે. બરાબર? તો અનશન, અવમોદર્ય, પછી વૃત્તિ પરિસંખ્યાન. વૃત્તિ પરિસંખ્યાન. બરાબર? અનશન, અવમોદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ. અનશન, અવમોદર્ય, વૃત્તિ પરિસંખ્યાન. ન, નિર્ગ્રંથનો ન. વૃત્તિ પરિસંખ્યાન, પછી રસ પરિત્યાગ, પછી વિવિક્ત શૈયાસન. વિવિક્ત, વિવિક્ત શૈયાસન, શૈયાસન. વિવિક્ત, વિવિક્ત શૈયાસન. અને કાય ક્લેશ. નામ યાદ રહ્યા? અરે નામ ખ્યાલમાં આવ્યા? યાદ તો નહીં, ખ્યાલમાં આવ્યા. યાદ કરવાની પણ કોશિશ કરજો. અદભુત સ્વરૂપ છે આ વારે વાર તપનો. ખરેખર ગઈકાલથી આનો સ્વાધ્યાય કરું છું, એટલો બધો સરસ ભાવ છે એક એકમાં. અંશન અવમોદર્ય વૃત્તિ પરિસંખ્યાન રસ પરિત્યાગ વિવિક્ત શૈયાસન અને છેલ્લે શું કીધું, કાય ક્લેશ. એના પછી અંતરંગ તકમાં જાઓ. ઓર્ડર આ રીતે જ લખજો, એનું તમને કારણ પછી કહું છું, બરાબર છે? હવે જો એના પછી અંતરંગ તપના છ ભેદ છે. પ્રાયશ્ચિત, બરાબર. અંતરંગ તપના છ ભેદ જે છે એને પણ હું તમને લાઈન થી લખાવું, ઉભા એક મિનિટ લાઈન થી તમને લખાવું છું. અંતરંગ તપના જે છ ભેદ છે એને પણ આપણે એકદમ લાઈન થી લખીએ, બરાબર. તો સૌથી પહેલા આવશે પ્રાયશ્ચિત, બરાબર. પ્રાયશ્ચિત એના પછી આવશે વિનય. આ અંતરંગ તપના નામ છે, બરાબર. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ પણ લખી શકો, બરાબર. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ. સ્વાધ્યાય, વ્યુત્સર્ગ, વ્યુત્સર્ગ અને ધ્યાન, બરાબર. તો પાછા બોલું છું, અંશન અવમોદર્ય વૃત્તિ પરિસંખ્યાન રસ પરિત્યાગ વિવિક્ત શૈયાસન, વિવિક્ત શૈયાસન અને કાય ક્લેશ, અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન. તો આ પ્રકારે છ તપના ધારી અંતરંગ અને છ તપના ધારી બહિરંગ, એવા અંતરંગ અને બહિરંગ એવા 12 તપના ધારી 12 પ્રકારથી તપની સાધના, તપને સાધે છે એવા આપણા મહામુનિરાજોને આપણા બધાના કોટી કોટી વંદન હો, બરાબર છે. મહાન દશા છે, દશા ઉપર ફોકસ કરજો. બાહ્ય મન વચન કાય અને બાહ્યના આચરણ પર નહીં, અંતરંગની દશા. હવે થોડી જો ચર્ચા આપણે આ બેવની કરીએ, બહિરંગ તપ હોય કે અંતરંગ તપ હોય, કોઈક તપમાં ભોજન આદિની આ પહેલા 4 તપ છે, બહિરંગના પહેલા 4 તપ છે, એમાં ભોજનની ચર્ચા આવશે, એમાં ભોજન સંબંધી ચર્ચા આવશે. એટલે માટે આખું જગત એમ માને છે કે ભોજન કરવું, ભોજન ન કરવું, ઓછું કરવું, રસ પરિત્યાગ કરવો, પોઈન્ટ સમજાય છે? તો એ પ્રમાણે જે ભોજનની ચર્ચા છે એ ચર્ચા તો ભોજનની છે, એની કોઈ ના નથી. પોઈન્ટ પકડજો, 12 તપમાં બાહ્ય ક્રિયાની ચર્ચા આવશે, 12 તપમાં બાહ્ય ક્રિયાની ચર્ચા આવશે, બાહ્ય મન વચન કાયાની પોઝિશન બતાવવામાં આવશે, પરંતુ ખરેખર વ્યવહાર તપ છે, નિશ્ચય તપ તો આ 12માં અંતરંગની વધતી, અંતરંગની વિકાસ પામતી વીતરાગતા છે. બહુ ગજબનો વિષય છે, આખું નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ, નિમિત્ત નૈમિત્તિક સ્વરૂપ. અંતરંગની દશા જયારે વીતરાગ ભાવરૂપ હોય છે તો 12માં કેવી દશા હોય છે? મન વચન અને કાયાની શું સિચ્યુએશન હોય છે? બહારનું આચરણ કેવું હોય છે? બહારનો યોગ કેવો હોય છે? બહારની પરિસ્થિતિ કેવી હોય છે? આખું સર્વાંગ સ્વરૂપ જીનાગમમાં આચાર્ય દેવ આપ્યું છે, પણ ખાલી બહારનું આચરણ પાડે, બહારના આચરણમાં સંતુષ્ટ થઈ જાય અને અંતરંગ તપ ન હોય, અંતરંગ સાધના ન હોય, અંતરંગ વિતરાગતા ન હોય, અંતરંગ સમ્યક દર્શન ન હોય, અંતરંગમાં પોતાની ખબર ન હોય, તો એક તપ સાર્થક નથી. એ તપ સંજ્ઞા જ નહીં પામે, એ તપ નામ જ નહીં પામે, એને તપ જ નહીં કહેવાય. પોઈન્ટ સમજાય છે? તો આ રીતે આપણે બહિરંગ અને અંતરંગના ભેદ કર્યા. બહિરંગ એ સ્થૂળ છે અને અંતરંગ એ સૂક્ષ્મ છે. બહિરંગ તપ વ્યક્ત છે, અંતરંગ તપ અવ્યક્ત છે, બરાબર છે? તો એ રીતે આપણે હવે ચર્ચા કરીએ છે. એક એક તપની ચર્ચા જેમ જેમ આગળ વધશે, જ્યારે અંશનમાંથી ઉનોદર ઉપર આવશું, અવમોદર્ય ઉપર આવશું, તો એમાં વિશેષ વિશુદ્ધતા છે. અવમોદર્ય તપમાં અનશન કરતા વિશેષ વિશુદ્ધતા છે. અવમોદર્ય તપમાં વૃત્તિ પરિસંખ્યાન જે તપ છે એના કરતા જે અવમોદર્ય તપ કરતા વૃત્તિ પરિસંખ્યાન તપમાં વધારે વિશુદ્ધતા છે, એના કરતા આગળના તપમાં વધારે વિશુદ્ધતા છે, અંતરંગ તપમાં વધારે વિશુદ્ધતા છે, અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અગર તપ છે તો એ અંતિમ તપ છે, એનું નામ છે ધ્યાન. એનું નામ છે ધ્યાન. આદિનાથ મુનિરાજે કેટલા દિવસના ઉપવાસ કર્યા બોલો, કેટલા દિવસના ઉપવાસ કર્યા બોલો? 6 મહિના આહાર ન મળ્યો અને 7 મહિના અને 7 મહિના અને આવે છે ને 7 મહિના અને 8 દિવસ એટલે ટોટલ 13 મહિના અને 8 દિવસ આહાર ગ્રહણ ન કર્યો. 13 મહિના અને 8 દિવસ ના સમજો ઉપવાસ થઈ ગયા. આ પહેલા તપને અને છેલ્લા તપને કમ્પેર કરું છું. પહેલું તપ છે અનશન. તમારી સામે નામ હોવા જોઈએ, તમારી સામે એનું વિભાજન હોવું જોઈએ, તમારી સામે તપની ક્લેરિટી હોવી જોઈએ, તપના સ્વરૂપ સંબંધી તમારું જ્ઞાન ચોખ્ખું હોવું જોઈએ. તમને બહુ મજા આવશે. આ વિષય એટલો સુંદર છે, એક એક ધર્મમાં આવેલો વિષય એટલો સુંદર છે, વિતરાગતાને પોષનારો છે. તો અનશનમાં કહે છે કે તું કેટલા પણ ઉપવાસ થઈ ગયા, પોઈન્ટ પકડજો, પોઈન્ટ પકડજો. આ સાચા ઉપવાસની વાત છે, આ ખાલી દેખાડવાના ઉપવાસની વાત નથી, આ આહારનો ત્યાગ કરીને 5 ઇન્દ્રિયના વિષય ભોગોમાં રમવાવાળા જીવોની વાત નથી, આ આ સાચા ઉપવાસની વાત છે જે 6ઠા 7માં ગુણસ્થાનમાં ઝુલવાળા મુનિરાજ કરે છે. આદિનાથ ભગવાને 13 મહિના ને 8 દિવસનો ઉપવાસ થઈ ગયો અને બોલો તો પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ, પરંતુ અંતર મુહૂર્ત માટે ભરત ચક્રવર્તી અંદરમાં પોતાના આત્માનું ધ્યાન કર્યું અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. આજ બતાવે છે કે અનશન કરતા આગળ આગળના તપ ઉત્કૃષ્ટ છે. પોઈન્ટ પકડજો. અને અહીંયા કહે છે કોટી જન્મ તપ તપે જ્ઞાન બિન કર્મ જરે. કોટી જન્મ તપ તપે, હજારો ઉપવાસ કરી નાખ, હજારો એકાશન કરી નાખ, હજારો વસ્તુઓનો ત્યાગ કરી નાખ, બહારમાં બધું છોડીને વન જંગલમાં ચાલ્યો જા, અરે એવું બહારમાં ચારિત્રનું મુનિપણાનું પાલન કર કે આખા શરીરને એની ચામડીને ઉખેડી નાખે અને એમાં મીઠું મરચું ભરી દે તો પણ આંખની કોણ લાલ ન થાય, તો પણ અગર આત્મામાં અગર એ જીવની શ્રદ્ધા નથી, સમ્યક દર્શન નથી, તો એ જીવ ખરો તપસ્વી નથી, એ જીવ મોક્ષ માર્ગી નથી, એ જીવ જ્ઞાની નથી. 11 અને 9 પૂર્વનું જ્ઞાન કરી લે તો પણ એ જીવ જ્ઞાની નથી, આવું ચારિત્ર અંગીકાર કરે તો પણ જ્ઞાની નથી, આટલા ઉપવાસ કરે તો પણ જ્ઞાની નથી, સુખી નથી, ધર્માત્મા નથી. કેમ? કારણ કે એક સમય માટે પોતાના આત્માનો અનુભવ અને શ્રદ્ધા નથી થઈ. કિંમત શ્રદ્ધાની છે, મોક્ષ માર્ગમાં કિંમત અનુભવની છે. તારી શ્રદ્ધા ક્યાં પડી છે? શ્રદ્ધા અનુસાર જ્ઞાન, જ્ઞાન અનુસાર આચરણ, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. શ્રદ્ધા પરિવર્તન થશે તો જ્ઞાન અને ચારિત્ર દશા આવ્યા વગર નહીં રહે, ચારિત્રની દશા આવ્યા વગર નહીં રહે. ઉત્કૃષ્ટ ચારિત્રની સાચી દશા, સાચી લીનતા, સ્વરૂપની ખબર હશે તો એમાં લીન થશે ને, તો એમાં ઉપયોગ રહેશે ને, તો એમાં ઉપયોગ લીન થશે ને, તો એમાં અંદરમાં ભરેલા આનંદનો પ્રચુર 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 વેદનનો ભાવ આવશે ને. હું ક્યાંય છું એવી શ્રદ્ધા વગર તો કોઈ કઈ 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 મોક્ષ માર્ગમાં એક કદમ આગળ નથી વધ્યો. હજારો લેક્ચર કરી લે, હજારો વિષય સમજાવી દે, હજારો લોકો સાંભળી લે, હજારો સીડી થઈ જાય, રેકોર્ડિંગ થઈ જાય, શયોક્ષમ વધી જાય, વાહવા થઈ જાય, તારીફ થઈ જાય, વખાણ થઈ જાય, શયોક્ષમ વધી જાય, ધારણા વધી જાય, શબ્દ જ્ઞાન, ભાષા જ્ઞાન, વાચા જ્ઞાન, ગમે તે થઈ જાય, પરંતુ અંદરમાં આત્માની શ્રદ્ધા વગર તો આ બધું નકામું. આઈ હોપ, મને ખબર નહીં આજે એટલો ભાવ આવે છે, આઈ હોપ તમને આખો વિષય ક્લિયર થતો હોય. આઈ હોપ જે ચર્ચા ચાલી રહી છે એના મર્મને સમજતા બરાબર છે. તો અનશન કરતા જે આગળ આગળના જે તપ છે, અનશન કરતા જે આગળ આગળના તપ છે એ વધારે ને વધારે વિશુદ્ધ છે. ચાલો હવે આપણે ચર્ચા કરીએ અનશન એટલે શું. એકદમ સરળ ભાષામાં થોડીક થોડીક ચર્ચા આપણે કરશું. બહુ જ વિષય અગાધ છે, સમય પણ આપણો થઈ જવા આવે છે પછી. હા જો અનશનનો અર્થ છે ઉપવાસ. અંજન નો અર્થ છે ઉપવાસ. હવે ઉપવાસ નો પણ સાચો અર્થ ગુરુદેવજીએ સમજાય. ઉપ એટલે ખરેખર સમીપ અને વાસ એટલે રહેવું, સમીપ રહેવું, આત્માના સમીપ રહેવું એનું નામ ખરો ઉપવાસ છે. સમજાય છે? આત્માની ખબર નથી અને આત્માની રૂચિ નથી, સ્વાધ્યાયની રૂચિ નથી, તો ભોજનનો ત્યાગ કરી દીધો, નિવૃત્ત થઈ ગયો, કામ ઘણું ઓછું થઈ ગયું બહારમાં, નિવૃત્ત થઈ ગયો. કરશે સુખો. એક જીવે ઉપવાસ કર્યો હોય અને એ ઇન્દ્રિયના વિષય ભોગોમાં પડ્યો છે, ટીવી જોઈ રહ્યો છે, સૂતો છે, પ્રમાદ આવે છે, આળસ આવે છે, પોઈન્ટ સમજાય છે? વીકનેસ લાગે છે અને સૂતો છે, પોઈન્ટ સમજાય છે? પકડજો પોઈન્ટને. અને એક જીવ બે ટાઈમ વ્યવસ્થિત સંયમિત ભોજન કરીને સ્વાધ્યાય કરી રહ્યો છે, મહાન કોને માનવામાં આવશે? બોલો, આ આ છોડ્યું, ઉપવાસ કરવા વાળે આ છોડ્યું, આ છોડ્યું, આ છોડ્યું, ભોજન છોડ્યું, આ છોડ્યું, ભોજન છોડ્યું, અને કર્યું શું? એકો સ્વાધ્યાય કરવા વાળે તો કર્યું. હું ઉપવાસ કરવાનો નિષેધ નથી કરતી, હું ભોજનના ત્યાગનો નિષેધ નથી કરતી, હું ઇન્દ્રિયના વિષયોના ત્યાગનો નિષેધ નથી કરતી, પણ એક ઇન્દ્રિયના વિષયને ત્યાગીને, એક ઇન્દ્રિયના વિષયને ત્યાગીને બીજા ઇન્દ્રિયના વિષયોમાં રમવું એનું નામ ઉપવાસ નથી. ઉપવાસના દિવસે તો ખરેખર નિવૃત્તિ લઈને ખરેખર એ ઉપવાસની સાર્થકતા શેમાં છે? એક સાચો ઉપવાસ કોને કહેવાય? એની તો આખી વાત અને એનું સ્વરૂપ અલગ છે. ઉપવાસના દિવસે તો ખરેખર જીવોની પ્રવૃત્તિ વધી જાય. આજે તો ફ્રી છે, આ કામ પતાવી દે, આ કામ પતાવી દે, આ કામ પતાવી દે, એનું નામ ઉપવાસ નથી. આખું જગત જેને ઉપવાસ માને, ઉપવાસના દિવસે બીજે દિવસે સવારના પારણામાં શું ખાઈશ, પછી આમાં શું ખાઈશ, પછી શું બનાવીશ, અરે એવા બધા વિચાર કરવા, ભોજન સંબંધીનો વિકલ્પ આવો, એનું નામ ઉપવાસ નથી. કેટલી ચર્ચા કરીએ ઉપવાસ સાચા અર્થમાં, એટલે શું વાત કરી હતી કે બે જીવનું કમ્પેરિઝન કરો, બેલ વાગે તો કોને ઉભું થવું પડશે? કો જેને ઉપવાસ કર્યો છે એને, એ ઉભો થઈને દરવાજો ખોલશે કે જે જીનવાણી લઈને વિનય વિવેક પૂર્વક સ્વાધ્યાય કરવા બેઠો છે એ ઉભો થઈને ખોલશે? કોને ખોલવાનું કહેવામાં આવશે? બોલો, અંદરથી પોઈન્ટ ચૂકાય છે? તો એ રીતે અહીંયા તો કે જે સ્વાધ્યાય કરી રહ્યો છે એને કહેવામાં આવશે કે ભાઈ તું તો બે ટાઈમ ખાઈને બેઠો છે, ચાલ તું ઉભો થા, અને તો ઉપવાસ કર્યો છે ને, ઉપવાસ કર્યો છે. જળની ક્રિયામાં, બાહ્ય ત્યાગમાં માત્ર ધર્મ માનનાર જીવને સાચા ધર્મની પ્રાપ્તિ નહીં થાય. આખો ધર્મ ભાવ પ્રધાન છે. ગુરુદેવશ્રીની એટલા વિશેષતા રહી છે આ યુગમાં, આધ્યાત્મિક ક્રાંતિમાં સૌથી વધારે કોઈનો હાથ છે તો ગુરુદેવશ્રીનો છે. કેવી આધ્યાત્મિક ક્રાંતિ કરી! સત્ય સ્વરૂપ સમજાયું, સત્ય ઉપવાસનું સ્વરૂપ સમજાયું. બિલકુલ નિષેધ નથી ઉપવાસનો. તારી શક્તિ હોય, તારામાં સામર્થ્ય હોય તો આ તપ અભ્યાસ રૂપે અજ્ઞાનીએ પણ પોતાના જીવનમાં કરવા. ઉત્કૃષ્ટ ઉપવાસ, ઉત્કૃષ્ટ તપ, અને આ બારે પ્રકારના તપનું પાલન તો મુનિરાજ કરે છે, પરંતુ આપણે પણ આપણા અભ્યાસમાં બારે બાર વાત લેવી જોઈએ એવી આચાર્યદેવ આપણને પ્રેરણા આપે છે. બરાબર? તો ઉપવાસની આપણે ચર્ચા કરી કે ભોજન આદિનો બહારમાં ત્યાગ એ તો એક સહજ રૂપ પ્રવૃત્તિ છે. ખરેખર પોતાના આત્મામાં જે આનંદ ભૈરો છે, જે સ્વરૂપ છે, એને સમજવામાં ઉપયોગ લાગે, આત્માની સમીપતા થાય, આત્માની નિકટતા થાય, પોતાનો પરિચય વધે, પોતાની સામર્થ્યનો પોતાને ખ્યાલ આવે, નિર્ણય થાય કે હું ખાનાર નથી, હું છોડનાર નથી, પરદ્રવ્યને ગ્રહણ કરનાર નથી, પરદ્રવ્યને છોડનાર નથી, હું તો અકર્તા જ્ઞાતા સ્વભાવી ભગવાન આત્મા છું, એવી ચિંતન ધારા, એવો સ્વાધ્યાય, એવું મંથન અંદરમાં થાય તો ખરો ઉપવાસ છે. બહુ સરસ એક લાઈન છે ટોરણમાજી સાહેબે અહીંયા આપી છે, બહુ જ સરસ લાઈન છે, જેમાં ટોરણમાજી સાહેબ નવમા અધિકારમાં વાત સમજાવે છે કે અનશન આદિ સાધન છે. છ પ્રકારના જે કીધા ને, અનશન આદિ સાધન છે, પ્રાયશ્ચિત આદિ રૂપ પ્રવર્તન, બહિરંગ સાધન છે, અંતરંગ પરણમન રૂપ પ્રવર્તન, બહિરંગ તપ કે માધ્યમ સે અંતરંગ તપ કી વૃદ્ધિ હોના, બહિરંગ તપ સાધન હૈ ઓર અંતરંગ તપ સાધ્ય હૈ, અંતરંગ તપ જે છે એ રૂપે પ્રવર્તન કરકે વિતરાગ ભાવ રૂપ, વિતરાગ ભાવ રૂપ પ્રવર્તન કરના ઉસકા નામ સચ્ચા તપ હૈ. અને જયારે આવો વિતરાગ ભાવરૂપ પ્રલંબન નો ભાવ પ્રગટ થાય છે ત્યારે આ જે 12માં 12 પ્રકારના તપ છે એને તપ સંજ્ઞા આપવામાં આવે છે. અંદરમાં આત્માનો આશ્રય નથી લીધો તો શું ભોજન છોડ્યું, અંદરમાં આત્માનો આશ્રય નથી લીધો તો શું તે તપનું પાલન કર્યું, એ રીતે અહીંયા બહુ સરસ વાત કરવામાં આવે છે. ઉપવાસની પછી થોડીક સરળ ભાષામાં આપણે બધી વાત કરીએ, ઉપવાસ પછી અવમોદર્ય, અવમોદર્ય એટલે ઉનોદર. હવે આ ઉનોદર છે, સમજાય છે? હવે અવમોદર્યનું સ્વરૂપ અહીંયા આપણને સમજાવે છે કે ઉનોદર થવું જોઈએ, દુનોદર ન થવું જોઈએ. અવમોદર્ય એટલે દિવસમાં એક વાર બેસીને આહાર ગ્રહણ કરવું, એનું નામ અવમોદર્ય છે. ઉનોદર છે. હવે અહીંયા અહીંયા કે છે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ભૂખ કરતા ઓછું ખાવું, પેટ ભરીને ન ખાવું, પેટ ખાલી રાખીને ખાવું. હવે આની પાછળનું કારણ શું છે, ત્રણ કારણ તમને બતાવું છું. આ જે પણ બહારમાં જે આહાર આદિ સંબંધી જે આ બહિરંગ તપ છે એમાં અંતરંગ પ્રણામ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. તારા અંદરમાં તારા પ્રણામની વિશુદ્ધિ થવી જોઈએ, વિતરાગતા વધવી જોઈએ. જે પણ બાહ્યમાં ક્રિયા થાય છે એમાં આકુરતા ન થવી જોઈએ, ખેંચમતાણી ન થવી જોઈએ, વિતરાગતા વધવી જોઈએ. સહજ રીતે વિતરાગતા વધે છે, સહજતા રહે છે તો બુદ્ધિપૂર્વક આ બધા તપ અંગીકાર કરવા જોઈએ. શક્તિને છુપાવવું પણ ન જોઈએ અને શક્તિ કરતા વધિક ખેંચવું પણ ન જોઈએ. સ્વચ્છતા પણ ગ્રહણ ન કરવી જોઈએ અને પ્રમાદનું પોષણ પણ ન કરવું જોઈએ. જેટલી વાત ખ્યાલમાં હશે એટલી બધી વાત તમારી સામે મૂકું છું, એક એક ઉપર વિચાર કરજો. આ વિષય બહુ વિસ્તાર વાળો છે, એક કલાક જરાય સફિશિયન્ટ નથી, પરંતુ તમારી સામે એક એક વાત મૂકું છું. તો કે વિશુદ્ધિ વધવી જોઈએ, વિતરાગતા વધવી જોઈએ, સ્વરૂપમાં સ્થિરતા વધવી જોઈએ. તો ખરા અર્થમાં તે ઉપવાસ પણ કર્યો અને અવમોદર્ય પણ કર્યો. એટલે તો કે છે અજ્ઞાનીના કોઈ વ્રત તપ 12 વ્રત અને 12 તપ છે. અજ્ઞાની ખરા અર્થમાં તપ અને વ્રત પાલન કરી શકતો જ નથી, કારણ કે વિતરાગતાનો ભાવ, સમ્યક દર્શનનો ભાવ, આત્માના આશ્રયનો ભાવ નથી તો બહારમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર સાર્થક નથી. નિશ્ચયપૂર્વકનો વ્યવહાર એ જ ખરો વ્યવહાર છે. અભ્યાસ રૂપે આપણે કરીએ, પરંતુ એમાં પણ આપણું લક્ષ્ય તો આપણા આત્માના નિર્ણય તરફ જવું જોઈએ. નિવૃત્તિ મળી છે તો બધું છોડીને સ્વાધ્યાય કરો. આ 12માં અનશન અવમોદર્ય કર્યું, ઉપવાસ કર્યું, એકાશન કર્યું, સામે શું કરશે? અંતરંગ તપને પુષ્ટ કર, બહિરંગ તપના માધ્યમથી અંતરંગ તપને પુષ્ટ કર. સ્વાધ્યાયમાં બેસ, ધ્યાનમાં બેસ, સમજાય છે? ખ્યાલ આવે છે? કાયાની મમતા છોડ, અહંકાર નહીં કર. મેં 10 એકાશન, 15 એકાશન, 10 ઉપવાસ, 15 ઉપવાસ, એક મહિનાના ઉપવાસ, આટલું છોડ્યું, આટલું છોડ્યું, આહા ઓહો. માન કે શાહીનું પોષણ નહીં કર, એમાં ધર્મ નહીં માન, એનો કરતા નહીં માન, એનો ભોગતા નહીં માન, એનો સ્વામી નહીં માન. ખૂબ સહજતાથી સ્વાધ્યાયમાં લાવ, તત્વનો નિર્ણય કર, પ્રયોજન ભૂતસાર તત્વનો નિર્ણય કર, ક્ષણિક સતનો નિર્ણય કર, ત્રિકાળ સતનો નિર્ણય કર, ઉત્પાદભાઈ ધ્રુવનો નિર્ણય કર, સ્વતંત્રતાનો નિર્ણય કર. અરે મસ્ત રે, મસ્તીમાં રે, આનંદમાં રે, પ્રસન્ન રે, એનું નામ ખરેખર ઉપવાસ અને અવમોદર્ય છે. પોઈન્ટ પકડજો, અંદરના ભાવ વગર તો કોઈ નિર્જરા થવાની નથી. વિશુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ, શુદ્ધ પ્રણતિ વગર નિજરા પોસિબલ નથી, સંવર પોસિબલ નથી, ધર્મ પોસિબલ. ભાઈ આ તો બધું તમે બહુ કઠિન કરો છો. એક તો આ બધું છોડવું, ન છોડવું, પાછું તું છોડનાર નથી, પાછો આત્માનો આશ્રય. કઠિન કાંઈ નથી, ધર્મ તો આત્માના આશ્રયથી જ ચાલુ થશે ને, આત્માની સમજણથી ચાલુ થશે ને. વિશુદ્ધિ તો અંદરમાં પોતાના સ્વરૂપને સમજવાથી આવશે ને. છ દ્રવ્યની સ્વતંત્રતા નહીં સમજે તો શું વિશુદ્ધિ આવશે? કર્મના ઉદયમાં શું ઉભો રહેશે? અનુકૂળ પ્રતિકૂળતામાં ભેદ્યાન શું કરશે? લેપાઈ જશે, જોડાઈ જશે, અંદર ભૂલી જશે બધું અને જોડાઈ જશે ઉદયમાં. એનું નામ તપ, અને એનું નામ ધર્મ, એનું નામ વ્રત, એનું નામ ભક્તિ, એનું નામ પૂજા નથી. અરે તને સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા પણ નથી, તને કેવળ જ્ઞાનની શ્રદ્ધા નથી, કેવળ જ્ઞાનમાં આવેલા ક્રમબદ્ધ વ્યવસ્થાની શ્રદ્ધા નથી, વસ્તુ વ્યવસ્થાની શ્રદ્ધા નથી, વિશ્વ વ્યવસ્થાની શ્રદ્ધા નથી, એક સમયના સતની શ્રદ્ધા નથી, ત્રિકાળ સતની શ્રદ્ધા નથી. તો ભાઈ તને આનંદ ક્યાંથી આવશે? બહુ બહુ ગજબનો માર્ગ છે, ખરેખર બહુ પ્રસન્ન રહેવાનો માર્ગ છે. આખી દુનિયાને ભૂલીને સર્વસ્વ પોતાનું પોતામાં છે એનો વિશ્વાસ કરવાનો માર્ગ છે. આપણે આખી દુનિયા તરફ નજર કરીએ, આપણે ઉદય તરફ નજર કરીએ, આપણે ક્યાં ક્યાં નજર કરીએ છીએ, ક્યાં ક્યાં દ્રષ્ટિ કરીએ છીએ, ક્યાં ક્યાં કર્તૃત્વ પોષીએ છીએ, ક્યાં ક્યાં અહમ કરીએ છીએ, એકત્વ કરીએ છીએ. અરે જે વિષયો તારામાં છે જ નહીં એમાં તું જોડાઈને રાગદ્વેષના પ્રણામ કરે છે, અને જે જીવંત વિષય ઉભો છે, જે જીવંત પરમાત્મા ઉભો છે, જે કારણ પરમાત્મા ઉભો છે, જે તપ સ્વરૂપી ભગવાન આત્મા ઉભો છે, એની અંદરમાં તારી પ્રણતિ જાય તો ખરો તપ ધર્મ પ્રગટ થાય. તો અનશન અવમોદર્ય, એના પછી આવી વાત જો એક સમજો, ઉપવાસ કરતા અવમોદર્ય બહુ કઠિન છે. સાચા અર્થમાં કરો તો ઉપવાસમાં તો ભોજન કર્યું જ નહીં, અને અવમોદર્યમાં ઘણી બધી વાતો છે. અવમોદર્યમાં શું કરે છે કે અવમોદર્યમાં એટલે કે આ ઉનો ધર્મ ભૂખ કરતા ઓછું ખાવું, સામે વસ્તુઓ પડી હોય પરંતુ એનો રાગ છોડવો, એની આસક્તિ છોડવી, એનો રાગ ઘટાડવો, રસના ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવો એ વધારે કઠિન છે. મેં પહેલા જ કીધું તું એક એક તપ ઉત્તરો ઉત્તર છે, ઉત્તરો ઉત્તર વિશુદ્ધતા લઈને આવ્યા છે. બહુ ગજબનો વિષય છે. ચલો અનશન અવમોદર્ય વૃત્તિ પરિસંખ્યાન, આ શું છે બોલો? વૃત્તિ પરિસંખ્યાન કોને કહેવાય? વૃત્તિ પરિસંખ્યાનનો અર્થ છે કે મુનિરાજ જયારે આહાર લેવા માટે ઉત્કૃષ્ટ પડે, તો આ તપ મુનિરાજના જીવનમાં છે ને, મુનિરાજ જયારે આહાર લેવા માટે આવે, આપણા જીવનમાં પણ આ બની શકે. ભગવાનનું મોડું નહીં જવું ત્યાં સુધી ભોજન નહીં ગ્રહણ કરું, આવી પ્રતિજ્ઞા લેવી. પોઈન્ટ સમજાય છે? આજે અડધો કલાકનો સ્વાધ્યાય નહીં થાય તો એના વગર હું સુઈશ નહીં, ભલે 12 વાગી જાય, રાતના 1 વાગી જાય. સમજાય છે? તો આવી અટપટી જે પણ મુનિરાજ જે 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 પ્રતિજ્ઞા લઈને આહાર માટે નીકળે છે કે આમ હશે તો આહાર લેશું, આમ હશે તો આહાર લેશું, આમ હશે તો આહાર લેશું, આમ વિધિ મળશે તો આહાર લેશું, પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એવી અટપટી પ્રતિજ્ઞા લઈને આહાર માટે નીકળવું એનું નામ વૃત્તિ પરિસંખ્યાન છે. એવી રીતના આપણી ઘણા મંદિરોમાં તમે જોજો કે આપણે જયારે ચાંદલો કરવા જઈએ ને ગંધોદર લગાડવા જઈએ ને, ત્યાં ચિઠ્ઠીનો આખો એક ડબ્બો પડ્યો હોય, તમે એક ચિઠ્ઠી ઉપાડો એમાં જે પણ નિયમ આવ્યો હોય તમારે 24 કલાક માટે પાડવાનો. કોઈ સમજાય છે? આનું નામ છે વૃત્તિ પરિસંખ્યા. હું આપણી સાથેની વાત પણ કરું છું અને મુનિરાજ સાથેની વાત પણ કરું છું. પોઈન્ટ સમજાય? રીતના ચંદનપાડા સમજાય, મહાવીર ભગવાન મુનિ અવસ્થામાં હાર લેવા માટે નીકળ્યા, અટપટી પ્રતિજ્ઞા લઈને નીકળે એનું નામ વૃત્તિ પરિસંખ્યા છે. એ વધારે વધારે એમાં વધારે આપણે કહીએ ને વિશુદ્ધતા જોશે. પોઈન્ટ સમજાય છે? કેટલી વાર એવું બને કે મુનિરાજ 100 દિવસનો ઉપવાસ કર્યા હોય, 1 મહિનાનો ઉપવાસ કર્યો હોય હાર માટે જાય, અને પછી 1 મહિનાના ઉપવાસ પછી પારણું થાય અને આહાર લે, એક જ કોળિયો આહાર લઈને છોડી દે. 32 કોળિયા લઈ શકે પણ બસ એક જ કોળિયો આહાર લઈને છોડી દે. એ પોતાને અંદરમાં પોતાને તૈયાર કરે છે, પોતાની પરીક્ષા થાય છે કે કેટલો એનો રાગ છૂટ્યો છે, વિકલ્પ છૂટ્યો છે, અને છોડી દે અને પછી પાછા 1 મહિનાના ઉપવાસ. અજ્ઞાની કહેશે અરે યાર 1 કોળિયો ખાધો, સુકામ 1 કોળિયો ખાધો, 2 મહિનાના ઉપવાસનો રેકોર્ડ થઈ ગયો હોત. અજ્ઞાનીને રેકોર્ડ બનાવવો છે અને જ્ઞાનીને અંદરમાં વિશુદ્ધતા વધારવી છે, રાગને જીતવો છે, ઇન્દ્રિયના વિષયોને જીતવા છે, એની માટે મુનિરાજ નીકળે છે. મુનિરાજ રેકોર્ડ બનાવવા માટે નથી નીકળતા. પોઈન્ટ સમજાય છે? વૃત્તિ પરિસંખ્યા. ચલો જલ્દી જલ્દી, ટાઈમ તો જલ્દી જલ્દી પૂરો થઈ રહ્યો છે, બરાબર છે? હવે એના પછીની જે વાત છે, એના પછીની વાત શું છે કે રસ પરિત્યાગ. તો અલગ અલગ રસનો ત્યાગ કરવો અને ભોજન ગ્રહણ કરવું. રવિવારે નમક નહીં ખાઈએ, સોમવારે ગળ્યું નહીં ખાઈએ, આ નહીં ખાઈએ, તે નહીં ખાઈએ, આ બધી અંદરમાં વિતરાગતા, દ્રઢતા, શ્રદ્ધા, સ્વાધ્યાય, ભેદજ્ઞાન અને ઇન્દ્રિયના વિષય ભોગોને જીતવા માટેની આ બધી પ્રક્રિયા છે. અને એ અગર નથી જીતતો અને ખાલી આમાં અટકી જાય છે તો એ ધર્મ નથી, બરાબર? રસ પરિત્યાગ. પછી આગળ છે વિવિક્ત શૈયાસન. એટલે મુનિરાજ જયારે જયારે સુએ, થોડીક વાર માટે સુએ છે ને, બહુ જ થોડા સમય માટે મુનિરાજ નિદ્રા લે છે, તો જે જે પોઝિશનમાં મુનિરાજ સૂતા છે, વિવિક્ત શૈયાસનની વાત કરું છું, તો જે પોઝિશનમાં મુનિરાજ સૂતા છે એ જ પોઝિશનમાં મુનિરાજ એક પડકે થોડી વાર માટે નિદ્રા લેશે. પોઈન્ટ સમજાય છે? કેમ પડખું નહીં બદલે? કારણ કે મુનિરાજે ભૂમિ શુદ્ધિ કરીને, ભૂમિનું પરિમાર્જન કરીને મુનિરાજ સૂતા છે ત્યાં, કે કોઈ જીવ નથી ત્યાં સૂતા છે. હવે અગર પડખું ફરે અને એ સાઈડમાં કોઈ જીવ આવી જાય તો મરી જાય, એટલી બધી સાવધાની પૂર્વકની ક્રિયા મુનિરાજની છે, આચરણ મુનિરાજનું છે. જેવી રીતના મુનિરાજ છાયડામાં બેઠા હોય તો છાયડામાંથી તડકામાં જવા પહેલા મુનિરાજ શું કરશે તો કે આ શરીરનું પરિમાર્જન પીછીથી કરશે. એ પીછી એટલી કોમળ હોય છે, એટલી કોમળ હોય છે કે તમારા આંખમાં વહી જાય તો પણ તમને દર્દ ન થાય, એટલી કોમળ એ મોર પીચ હોય છે. તો એ શરીરનું પરિમાર્જન કરીને મુનિરાજ એ છાયડામાંથી એ તડકામાં જશે, કારણ કે શરીર ઉપર જે પણ જીવ નાના નાના છે એ તડકામાં જતા એ ધૂપથી, એ તડકાથી, એ ગરમીથી એ બધા જીવો મરી જશે. તો આવી આવું જે આચરણ છે એ આચરણનું નામ શું છે? એ આચરણનું નામ વિવિક્ત શયાસન છે. તો અનશન, અમોદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ અને વિવિક્ત શયાસન. મને ખબર છે મારી થોડી ફાસ્ટ જાઉં છું, પણ શું કરું, મારી પાસે એક કલાક હોય છે, વિષય એટલો બધો અઘાત છે. હવે આગળ કાય ક્લેશ, જલ્દી જલ્દી કાય ક્લેશ, કાયા સંબંધી કોઈ પણ પરિસ્થિતિ બને, કાય ક્લેશ એટલે કાયને ક્લેશ આપવું નહીં, કાયને જીર્ણ શીર્ણ કરી નાખું, ઉપવાસ કરી કરીને કાયાને જીર્ણ શીર્ણ કરવું અને કર્મ ખપી જશે, કર્મ ખપી જશે, કર્મ ખપી જશે. આખી દુનિયાની માન્યતા છે, સૌ ખોટી માન્યતા છે. ડંકાના ચોટે ગુરદેશી આ વાત કરી છે કે શુભ ભાવમાં અને જળની ક્રિયામાં ધર્મ નથી. અશુભ તો છોડો, શુભ ભાવમાં જળની ક્રિયામાં ધર્મ નથી. કાય ક્લેશ એટલે કાયની ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય, રોગ આવી જાય, 700 વર્ષનો કોળ, કોઈ પણ પરિસ્થિતિ મલિન થઈ જાય, સમજાય છે? કાયની કોઈ પણ પરિસ્થિતિ થઈ જાય, કોઈ પણ પર્યાય બદલાય, વૃદ્ધ અવસ્થા આવી જાય, રોગ આવી જાય, ઇન્દ્રિય શિથિલ થઈ જાય, ગમે તે થાય, એમાં મુનિરાજ પોતાના આત્માના ધ્યાનના બળ પર એ શરીરની પરિસ્થિતિઓમાં ન જોડાતા પોતાના આત્મામાં લીન થાય છે અને એ પરિસ્થિતિમાં પોતાના ઉપયોગને જોડતા નથી. અગર જ્ઞાનમાં જણાય તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે એ શરીરના પ્રલંબનને જોવે છે, જાણે છે, પરંતુ એમાં જોડાતા નથી, કર્તૃત્વ કરતા નથી, એ તો સવાલ જ નથી, મિથ્યાત્વ નથી, પરંતુ કોઈ પણ રાગ દ્વેષનો ભાવ પણ નથી થતો, એનું નામ છે કાય ક્લેશ. બરાબર છે? તો આ વાત થઈ 6 બહિરંગ તપની. હવે આપણે અંતરંગ તપમાં પ્રાયશ્ચિત, સૌથી પહેલો તપ કયો છે અંતરંગમાં? પ્રાયશ્ચિત નામનો સૌથી પહેલો તપ છે. પ્રાયશ્ચિત એટલે શું? જલ્દી, પ્રાયશ્ચિત એટલે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આપણને અંદરથી સોરી ફીલ થાય. વી ફીલ સોરી ફોર સમ મિસ્ટેક્સ. ફોર એક્ઝામ્પલ પિતા સાથે પુત્રનો ઝઘડો થયો, પુત્રે પિતાને, એક્ઝામ્પલ છે, કે કોઈ પણ તમે લઈ લો, આપણે યાદ આવે છે, કહું છું કે પુત્રે પિતાને કંઈક કહી દીધું, કંઈ આર્ગ્યુમેન્ટ થઈ એન્ડ પુત્રે પિતા ઉપર ગુસ્સો કર્યો, કે પિતાએ પુત્ર ઉપર ગુસ્સો કર્યો, એનીથિંગ. ઓકે, બરાબર છે? હવે અહીંયા શું થાય? પ્રાયશ્ચિત એટલે યુ હેવ ટુ ફીલ સોરી. હવે શું કરે જીવ? પ્રાયશ્ચિતનું સ્વરૂપ પણ નથી સમજતો. હવે નિશ્ચય સ્વરૂપ તો બહુ 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 ઊંચું છે. વ્યવહાર સ્વરૂપ પણ સમજો. એક વસ્તુ યાદ રાખજો કે તારી ભૂલ તારા પિતા પ્રત્યે થઈ છે, તારો અનાદર. આ તો હું લૌકિક સમજાવું છું, પછી મુનિરાજમાં સમજાવીશ કે તારો અનાદરનો ભાવ, તારો બોલવાનો ભાવ તારા પિતા સાથે થયો છે, બોલચાલ પિતા સાથે, આર્ગ્યુમેન્ટ પિતા સાથે થઈ છે. અને અહીંયા શું કરે જી? કે આર્ગ્યુમેન્ટ અહીંયા થઈ હોય, કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, કંઈક બોલાઈ ગયું હોય, અને મંદિરમાં જઈને ઓ એ ભગવાન હવે હું આવી ભૂલ નહીં કરું, હે ભગવાન બે મારા ગળી લે, એકાદ ઉપવાસ કરી લે, એકાદ વસ્તુ છોડી દે, આનું નામ પ્રાયશ્ચિત નથી. કોને કીધું આનું નામ પ્રાયશ્ચિત છે? તમારી જ્યાં ભૂલ થાય છે, તમારી જેની સાથે ભૂલ થાય છે, તમને જેના લક્ષથી દોષ થયો છે, અપરાધ થયો છે, યુ હેવ ટુ સે સોરી ટુ ધેટ પર્સન. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? સમાધાન એની સાથે થવું જોઈએ. ક્ષમા એની સામે માંગો, ક્ષમા એની સામે માંગો, એની સામે ઝૂકો. બિલકુલ પણ એમાં નાનપ નહીં માનો. પિતા હોય તો પિતા અને પુત્ર હોય તો પુત્ર, નાનપ માનવાની જરૂર નથી. બેટા મારાથી ભૂલ થઈ ગઈ, બેટા મારાથી કહેવાય ગયું, બેટા આઈ એમ સોરી આઈ આર્ગ્યુડ ઓન અ સિલી થિંગ. પુત્ર કે પિતાને, પિતા કે પુત્રને, આનું નામ ખરેખર સાચું પ્રાયશ્ચિત છે. ભૂલ ક્યાંય થાય છે? અને આ તો બહુ સરસ, આ તો ભગવાનની સામે, એ ભગવાન હવે ભૂલ નહીં કરું, આ તો પ્રાયશ્ચિત થઈ ગયું. ભગવાન સામે, ગુરુ સામે, કોઈ બીજા સામે, કોઈ થર્ડ પર્સન સામે, કે આજે બહુ દોષ થાય, એની સામે જઈને જો અને કો તો ખરેખર એ પ્રાયશ્ચિત તપ છે. એવી રીતના મુનિરાજ જયારે કોઈ પણ ભૂલ થઈ જાય, એક મુનિરાજ એક્ઝામ્પલ છે, એક મુનિરાજથી ભૂલ થઈ, હવે એવી ભૂલ હતી કે બધા આખા સંઘની સામે કેવી ઉચિત નહોતી અને એમને એ કહી શકવામાં પણ સમર્થ નહોતા. એટલે આચાર્યથી છુપાયેલી. એક દિવસ ગયો, બે દિવસ ગયો, ત્રણ દિવસ ગયા, અંદરથી ખટકતું હતું કે આચાર્યથી મેં મારો દોષ છુપાયો છે. કોઈક એવો મલિન દોષ થઈ ગયો, કોઈક એવો અદૈક ભાવ આવી ગયો, આચાર્યથી મેં છુપાયો છે, અંદરથી ખટકતું હતું. આચાર્ય પાસે ચાર દિવસ પછી જઈને કીધું, ચાર દિવસ પહેલા આચાર્ય શ્રી, મારી સાથે આ પ્રકારનો દોષ મારા અંદરમાં ઉત્પન્ન થયો છે આચાર્ય, અને પ્રાયશ્ચિત આપો પ્રભુ, આપ મને, હે ગુરુ, હે આચાર્ય દેવ, આપ મને પ્રાયશ્ચિત આપો, પ્રાયશ્ચિત વિધિથી મને શુદ્ધ કરો, એટલે હું મારી સાધના આરાધનામાં આગળ વધું, આ દોષ આ શલ્ય મને ખટકે છે. એ આચાર્ય દેવ કહે છે હું પ્રાયશ્ચિતને આપું. ઓલા બીજા સંઘના આચાર્ય પાસે જઈને પ્રાયશ્ચિત માંગો. જાઓ, એ બીજા સંઘના આચાર્ય પાસે જઈને પ્રાયશ્ચિત માંગે છે. આખી વાત કહે છે, કારણ કે પ્રાયશ્ચિત માંગે છે એટલે આખી વાત કહે છે. કેવી પડે છે? ત્યાં આચાર્ય કહે છે હું પ્રાયશ્ચિતને આપું, ઓલા બીજા સંઘના આચાર્ય પાસે જાઓ અને ત્યાં પ્રાયશ્ચિત માંગો. બોલો, એક સંઘથી બીજા સંઘ, બીજા સંઘથી ત્રીજા સંઘ, એ રીતના સાત સંઘમાં જઈને પોતાની વાત કહે છે ને પ્રાયશ્ચિત માંગે છે. સાતમા સંઘના આચાર્ય કહે છે કે તમે જે સંઘના છો એ જ સંઘના આચાર્ય પાસે જઈને પ્રાયશ્ચિત માંગો, એ જ તમને પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરશે, અમે નહીં કરીએ. પાછા પોતાના આચાર્ય દેવ પાસે આવે છે, હે પ્રભુ, આપ જ શુદ્ધ કરવાના હોત તો આપે મને આટલી બધી જગ્યાએ કેમ મોકલી? કઈ વાંધો નહીં, આપની આજ્ઞા શિરોધાર્ય છે. મેં બધા આચાર્ય પાસે જઈને વાત કરીને પ્રાયશ્ચિત માંગી, પણ અલ્ટિમેટલી તો મને એમ કહેવામાં આવ્યું કે તમારા જ આચાર્ય તમને પ્રાયશ્ચિત આપશે. જાઓ, તું પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ થઈ ગયો. પ્રાયશ્ચિત આપો તો ખરા, તું પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ થઈ ગયો. પણ શું પ્રાયશ્ચિત આપ્યું? કે એ જ કે જે વાત તે છુપાવી હતી એ વાત તે સાત સંઘના આચાર્યને જઈને કીધી, એટલી તારી અંદરની જે નિડરતા હતી એ જ તારું પ્રાયશ્ચિત હતું. એમ આચાર્ય પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરે છે શિષ્યને, સાધુઓને, મુનિરાજોને. અને જે ફેમસ ઉદાહરણ છે, પ્રચલિત ઉદાહરણ છે, એ શ્રુતસાગર મુનિરાજનું ઉદાહરણ છે, આપણી સામે છે. સમય તો આપણો થઈ ગયો, હવે આપણે વિનય, બહુ સરસ વિનય, મહાપાપ છે. વિનયની ચર્ચા ઉત્કૃષ્ટ પુણ્યમાં આવી છે, વિનયની ચર્ચા મહાપાપ રૂપ આવી છે, અને વિનયની ચર્ચા ઉત્કૃષ્ટ ધર્મ રૂપ આવી છે. વિનય નામનો પાપ, વિનય મિથ્યાત્વ, પ્રતિક્રમણ વાંચો છો ને રોજ, વિનય મિથ્યાત્વ એ પાપ છે. વિનય સંપન્ન ભાવના, સોલકારણ ભાવનામાં બીજી ભાવના, સોલકારણ ભાવનામાં બીજી ભાવના, વિનય સંપન્ન ભાવના એ વિનય નામનું પુણ્ય છે, એ પુણ્ય તત્વ છે. વિનય મિથ્યાત્વ પાપ તત્વ છે, અને વિનય તપ એ ધર્મ છે. વિનય તપ શું છે? ધર્મ છે. તો વિનય તપ એ ધર્મ છે, અને બીજા એક પાપ છે ને એક પુણ્ય રૂપ છે. એની ચર્ચા આપણે કાલે કરશું. થોડીક ચર્ચા તો આની કરવી પડશે. વૈયાવૃતની ચર્ચા પણ બહુ સરસ છે, સ્વાધ્યાયની ચર્ચા પણ બહુ ઉત્તમ છે, અને થોડી ચર્ચા આપણે વ્યુત્સર્ગ અને ધ્યાનની કરશું. એ ચર્ચા કરીને પછી આગળ આપણે વધશું. હે જિનવાણી ભારતી તો હે જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જિનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દૈત પૂજો. અરે કાનમે નિત્ય બોધિની દ્વાદશાંગી જિનવાણી મહાત્નો આમ ભક્તોના અનંત ઉપકારી કાન ગુરુ દેવનો છે. ધન્ય અવતાર પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો છે. સત્ય સનાતન સ્વામીભૂતિમય દિગંબર જૈન ધર્મનો છે. ઉત્તમ તપના ધારી એવા સમસ્ત ભાવલિંગી મુનિરાજોનો જય જય જિનેન્દ્ર.